एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार, हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार, आजे आपणे जे कृतिनी ऊंडी सफरमां जवाना छीए એ છે જુનો ડિયાઝની પુલિત્ઝર પુરસ્કાર વિજેતા નવલકથા ધ બ્રીફ વન્ડરસ લાઇફ ઓફ ઓસ્કર વાઉ. આ શીર્ષક જ કેટલું રસપ્રદ છે ને. બ્રીફ એટલે કે ટૂંકું, અને વન્ડરસ એટલે અદ્ભુત. આ માત્ર એક નવલકથા નથી, પણ એક આખી સંસ્કૃતિ, ઇતિહાસનો બોજ અને અને પ્રેમની શોધમાં ભટકતા એક આત્માની ગાથા છે.
અને આ ગાથાના કેન્દ્રમાં છે એક શ્રાપ. મતલબ લેખક એને કહે છે ફૂકુ અમેરિકાનસ.
ફૂકુ?
હા, ફૂકુ. અને આ કોઈ સામાન્ય અંધશ્રદ્ધા નથી. જો આ ફૂકુ એ ડોમિનિકન ઇતિહાસના જે ઘા છે ને, એનું જીવંત સ્વરૂપ છે. પેલો સરમુખત્યાર હતો રાફેલ ટ્રુઇલો, એના 30 વર્ષના ક્રૂર શાસનનો પડછાયો છે આ.
ઓ, એટલે પેઢીઓ સુધી ચાલે એવો પડછાયો.
બિલકુલ, જે પરિવારોનો પીછો જ નથી છોડતો. એટલે આખી નવલકથા એ જ સંઘર્ષની વાત છે. શું કોઈ વ્યક્તિગત જીવન ઇતિહાસના આ શ્રાપ સામે જીતી શકે?
બહુ જ રસપ્રદ છે. તો ચાલો આ શ્રાપ અને સંઘર્ષના કેન્દ્રમાં જે પાત્ર છે ત્યાંથી જ શરૂઆત કરીએ. કોણ છે આ ઓસ્કર વાઓ?
ઓસ્કાર ડી લિયોન એ ન્યૂ જર્સીના પેટરસનમાં રહે છે. લેખક એને ઘેટ્ટો નર્ડ કહે છે.
ઘેટ્ટો નર્ડ?
હા. તેની દુનિયા જેઆરઆર ટોલ્કિન, સાયન્સ ફિક્શન, જાપાનીઝ એનેમે આ બધાથી બનેલી છે. એ ખૂબ જાડો છે, સામાજિક રીતે થોડો અણગઢ છે, અને એનું દિલ પ્રેમ માટે તડપે છે.
એનું સપનું શું છે?
એનું સપનું છે ડોમિનિકન ટોલ્કિન બનવાનું. પણ એનાથી પણ મોટી ઝંખના છે કોઈ છોકરીનો પ્રેમ મેળવવાની. એટલે ટૂંકમાં એ જે ડોમિનિકન સમાજમાં રહે છે ત્યાંના મર્દાનગીના ખ્યાલોમાં
એ ક્યાંય ફિટ નથી થતો.
ક્યાંય નહીં.
અને મને લાગે છે કે આ જ એના પાત્રનું સૌથી કરુણ અને સાથે સાથે શક્તિશાળી પાસું છે. જે સમાજમાં પુરુષાર્થ એટલે કે માચિઝમો જજ બધું હોય, ત્યાં ઓસ્કર જેવો સંવેદનશીલ પુસ્તકીઓ છોકરો તો એક અજાયબી જ ગણાય.
સાચી વાત. લેખક પોતે જ કહે છે કે એ સમયના અમેરિકન ઘેટોમાં એક હોશિયાર અશ્વેત છોકરો હોવું એ જાણે કોઈ એક્સમેનનું પાત્ર હોય એવું છે.
એટલે જાણે શરીરમાંથી કોઈ વિચિત્ર પાંખો ફૂટી રહી હોય જેને સમાજ સ્વીકારી ન શકે.
બરાબર. એ પોતાના જ લોકોમાં એક એલિયન જેવું અનુભવે છે.
અને આ અલગતાને વધુ ઘેરી બનાવે છે એની બહેન લોલા.
હા, લોલા એ ઓસ્કારથી તદ્દન વિપરીત છે. સુંદર, બળવાખોર, મજબૂત મનોબળવાળી. એ પરિવાર પર લાગેલા શ્રાપ અને પોતાની માતાના કડક નિયંત્રણમાંથી બહાર નીકળવા સતત સંઘર્ષ કરે છે.
એટલે જ્યાં ઓસ્કાર કાલ્પનિક દુનિયામાં આશરો લે છે, ત્યાં લોલા વાસ્તવિકતાનો સામનો કરે છે.
એકદમ. લોલા એ પરિવારની ડૂબતી નૈયાને બચાવી રાખનાર નાવિક જેવી છે.
આ બંને ભાઈ બહેન મતલબ એક જ સિક્કાની બે બાજી જેવા છે. એક જ ભૂતકાળ સામે અલગ અલગ રીતે લડી રહ્યા છે. અને આ ભૂતકાળનું કેન્દ્ર છે એમની માતા બેલી,
હાઇપથિયા બેલી કેબ્રલ.
હા, વાર્તામાં એને એક અત્યંત કઠોર અને ગુસ્સાવાળી સ્ત્રી તરીકે બતાવી છે, પણ એની એ કઠોરતા પાછળ કોઈ ઊંડી પીડા છુપાયેલી છે, ખરું ને?
ખરેખર એની કઠોરતા એની પીડામાંથી જન્મેલી ઢાલ છે. બેલીની કહાણી આપણને ટ્રુહિલોના શાસનકાળના ડોમિનિકન રિપબ્લિકમાં લઈ જાય છે.
ઓકે.
એ એક ગરીબ પણ અપ્સરા જેવી સુંદર અનાથી યુવતી હતી. એનું સપનું હતું સમાજના ઉચ્ચ વર્ગમાં સ્થાન મેળવવાનું. અને આ સપનાને પૂરું કરવા એ ધ ગેંગસ્ટર નામના એક શક્તિશાળી પુરુષના પ્રેમમાં પડે છે.
પણ
એને ખબર નહોતી કે એ પુરુષ તો સરમુખત્યાર ટ્રુહિલોની બહેનનો પતિ હતો.
ઓ બાપરે.
એટલે સીધો સરમુખત્યારના પરિવાર સાથે સંઘર્ષ. આ તો આગ સાથે રમત કરવા જેવું થયું.
અને એનું પરિણામ ભયાનક આવ્યું.
જ્યારે આ સંબંધની જાણ થઈ ત્યારે ટ્રુહિલોના ગુંડાઓ એને એક શેરડીના ખેતરમાં લઈ ગયા અને એટલી નિર્દયતાથી મારી કે લગભગ મરી જ ગઈ હતી.
હે ભગવાન.
એ ચમત્કારિક રીતે બચી તો ગઈ, પણ એ ઘટના એના શરીર અને આત્મા પર
કાયમી ઘા છોડી દીધા.
હા, એ દિવસથી એનું જીવન બદલાઈ ગયું અને જાણે એના પરિવાર પર પેલું ફૂકું શ્રાપ લાગી ગયો. આ એ જ ઘા છે જેનો વારસો ઓસ્કાર અને લોલાને મળે છે.
હવે સમજાયું કે એની કઠોરતા ક્યાંથી આવી. આ કોઈ સામાન્ય દુર્ઘટના નથી. આ તો એક રાષ્ટ્રના ઇતિહાસની હિંસા છે જે એક વ્યક્તિના શરીર આત્મા પર અંકિત થઈ ગઈ.
બરાબર.
અને આ આખી દર્દનાક વાર્તા આપણા સુધી પહોંચાડે છે કોણ? વાર્તાકાર પોતે પણ એક રસપ્રદ પાત્ર છે.
સાચી વાત. વાર્તાકાર છે યુનિયોર ડી લાસ કાસાસ. એ ઓસ્કારનો કોલેજનો રૂમમેટ હતો અને લોલાનો પૂર્વ પ્રેમી પણ.
એટલે એ માત્ર બહારનો નિરીક્ષક નથી.
બિલકુલ નથી. એના અવાજમાં ઊંડો અપરાધભાવ અને પસ્તાવો છે. એ માને છે કે એ ઓસ્કારને બચાવી શક્યો નહીં અને તેને લોલાને દગો આપ્યો. આ વાર્તા લખવી એના માટે એ શ્રાપ સામે લડવાનો એક પ્રયાસ છે.
શ્રાપ સામે લડવાનો પ્રયાસ કેવી રીતે?
ડોમિનિકન સંસ્કૃતિમાં આને ઝાફા કહેવાય છે.
ઝાફા?
હા, ઝેફા એટલે કે શ્રાપને ઉતારવાનો પ્રતિમંત્ર. એનું વાર્તા કહેવું એ જ એનું ઝાફા છે.
એટલે કે યુનિયોરનું વાર્તાકથન એ માત્ર યાદોને જીવંત રાખવાનો પ્રયાસ નથી, પણ એના પોતાના અપરાધભાવમાંથી મુક્તિ મેળવવાનો એક માર્ગ પણ છે. એ લખીને ઇતિહાસ દ્વારા ભૂંસી નંખાયેલા જીવનને અમરત્વ આપવા માંગે છે.
બરાબર.
તો ઓસ્કારના જીવનમાં શ્રાપ કેવી રીતે આગળ વધે છે? શું એને ક્યારે પ્રેમ મળે છે?
વર્ષો સુધી, મતલબ નિષ્ફળતા અને હતાશામાં જીવ્યા પછી, ઓસ્કાર ડોમિનિકન રિપબ્લિક જાય છે અને ત્યાં જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ એ યબોન નામની એક આધેડ વેશ્યાના પ્રેમમાં પડે છે.
ઓ!
અને આ એના જીવનનો પહેલો અને સાચો પ્રેમ હતો. એ યબોન માટે કવિતાઓ લખે છે, એની સાથે સમય વિતાવે છે. થોડા સમય માટે તો એવું લાગે છે કે કદાચ એ શ્રાપમાંથી મુક્ત થઈ ગયો છે.
પણ ફુકુ એટલી સહેલાઈથી પીછો છોડે એવું લાગતું નથી.
બિલકુલ નહીં. યબોનનો એક ભૂતપૂર્વ પ્રેમી હોય છે જે એક હિંસક અને ભ્રષ્ટ પોલીસ કેપ્ટન છે. એ ઓસ્કરને ધમકાવે છે, યબોનથી દૂર રહેવા કહે છે.
અને ઓસ્કર શું કરે છે?
જિંદગીમાં પહેલીવાર ઓસ્કર ડરતો નથી, એ ભાગતો નથી, એ પોતાના પ્રેમ માટે ઊભો રહે છે.
અને એનું પરિણામ? મને ડર છે કે એ સારું નહીં હોય.
પરિણામ ભયાનક આવે છે. તેને એ જ શેરડીના ખેતરમાં લઈ જવામાં આવે છે
જ્યાં વર્ષો પહેલા એની માતા બેલીને,
હા, જ્યાં બેલીને માર મારવામાં આવ્યો હતો, ત્યાં એને પણ નિર્દયતાથી મારવામાં આવે છે. ઇતિહાસનું કેવું ક્રૂર પુનરાવર્તન. જાણે એ શેરડીનું ખેતર એમના પરિવાર માટે એક શ્રાપિત જગ્યા બની ગઈ હોય.
આ તો હચમચાવી દેનારું છે. તો શું અહીં જ ઓસ્કરના જીવનનો અંત આવી જાય છે?
ના, અહીં એક મોટો વળાંક આવે છે. તે મારથી બચી જાય છે અને ઘાયલ અવસ્થામાં અમેરિકા પાછો આવે છે.
બચી જાય છે?
હા. બધાને લાગે છે કે હવે તે સુધરી જશે, ડરી જશે, પણ ઓસ્કર એક એવો નિર્ણય લે છે જે કોઈએ વિચાર્યું ન હોય. તે ફરીથી યુબોન પાસે પાછા ડોમિનિકન રિપબ્લિક જવાનું નક્કી કરે છે.
શું એ જાણવા છતાં કે ત્યાં એનું મોત નિશ્ચિત છે? આ તો આત્મહત્યા કરવા બરાબર થયું. આને હિંમત કહેવાય કે મૂર્ખતા?
કદાચ બંને. પણ ઓસ્કર માટે ડરીને જીવવા કરતા પ્રેમ માટે મરવું વધુ સારું હતું.
તે પાછો જાય છે.
અંતે તેને ફરીથી પકડવામાં આવે છે, એ જ ખેતરમાં લઈ જવાય છે. પણ આ વખતે દ્રશ્ય અલગ છે. એ પીડિત નથી, એ ભીખ નથી માંગતો.
તો પછી
એના હત્યારાઓ એને પૂછે છે કે એના અંતિમ શબ્દો શું છે, અને તે ગૌરવ સાથે જવાબ આપે છે, આગ, ફાયર, અને મૃત્યુને ભેટે છે.
અદ્ભુત અને દુઃખદ. એના અંતિમ પત્રોમાં તે લખે છે, મારું જીવન લાંબું ન હતું, પણ તે અદ્ભુત હતું. શીર્ષક અહીં સાર્થક થાય છે, ધ બ્રીફ વન્ડરસ લાઇફ.
બરાબર.
જાણે તેણે એ ટૂંકા પ્રેમમાં આખી જિંદગીનો અર્થ શોધી કાઢ્યો. એટલે કે તેણે ભય પર પ્રેમને પસંદ કર્યો, ભલે તેનું પરિણામ મૃત્યુ હોય.
ખરેખર તેણે શ્રાપને હરાવ્યો નહીં, પણ તે શ્રાપ સામે ઝૂક્યો પણ નહીં. તેણે હિંસા અને નફરતની દુનિયામાં પ્રેમ અને સુંદરતાની પસંદગી કરી, અને એ રીતે પેલો ઘેટ્ટો નર્ડ એક વીરની જેમ મૃત્યુ પામ્યો.
આ નવલકથાની એક બીજી અનોખી વાત છે એની શૈલી. લેખક જુનોટ ડિયાઝ જે રીતે ભાષાનો ઉપયોગ કરે છે એ અસાધારણ છે. ઉચ્ચ સાહિત્યિક અંગ્રેજીની સાથે શેરીની સ્પેનિશ મિશ્રિત ભાષા, જેને સ્પેંગ્લિશ કહેવાય છે.
હા, અને પોપ કલ્ચરના સંદર્ભો એ બધું એટલી સહેજતાથી વણી લે છે કે વાર્તા જીવંત થઈ ઉઠે છે.
અને ખાસ કરીને પેલી ફૂટનોટ્સ.
હા, ફૂટનોટ્સ. સામાન્ય રીતે ફૂટનોટ્સ કેવી કંટાળાજનક હોય, પણ અહીં તો ફૂટનોટ્સ પોતે એક અલગ જ વાર્તા કહે છે.
કેવી રીતે?
એટલે જ્યારે મુખ્ય વાર્તામાં પરિવારની અંગત પીડા ચાલી રહી હોય, ત્યારે ફૂટનોટ્સમાં યુનિયોર ડોમિનિકન ઇતિહાસના ક્રૂર સત્યો, ટ્રુહિલોની સરમુક્તિયાર શાહીની ભયાનકતા એ બધી વિગતો આપે છે.
ઓહ, એટલે લેખક આપણને સતત યાદ અપાવે છે કે આ પરિવારની કાલ્પનિક લાગતી પીડા પાછળ એક વાસ્તવિક અને ભયાનક ઇતિહાસ રહેલો છે.
બરાબર. ફુકુ કોઈ કાલ્પનિક શ્રાપ નથી, પણ ઇતિહાસનું જ બીજું નામ છે. આ એક ખૂબ જ શક્તિશાળી તકનીક છે.
અને પ્રતીકો પણ એટલા જ શક્તિશાળી છે. પેલો સોનેરી નોળિયો.
હા, રહસ્યમય સોનેરી નોળિયો, મોંગુઝ. જ્યારે પણ પરિવાર પર કોઈ મોટું સંકટ આવે છે ત્યારે આ નોળિયો દેખાય છે, જાણે કોઈ રક્ષક આત્મા હોય. જ્યારે બેલી શેરડીના ખેતરમાં મરવાની અણી પર હોય છે ત્યારે આ નોળિયો જ તેને જીવવાની પ્રેરણા આપે છે.
એટલે એ ફુકુ શ્રાપની સામે પ્રકૃતિની એક સકારાત્મક જાદુઈ શક્તિનું પ્રતીક છે.
એકદમ. એક તરફ ફુકુ છે, જે ઇતિહાસની નકારાત્મક શક્તિ છે, અને બીજી તરફ આ નોળિયો છે, જે આશા અને અસ્તિત્વ ટકાવી રાખવાની શક્તિ છે. અને આ બંનેની વચ્ચે છે મનુષ્યનો સંઘર્ષ.
અને આખી નવલકથા આપણને એ જ શીખવે છે. ઓસ્કરનું જીવન એક દુર્ઘટના હતી, પણ એ નિષ્ફળતા નહોતી.
બિલકુલ. તેણે જે પ્રેમ શોધ્યો અને જે હિંમત બતાવી, એણે એના ટૂંકા જીવનને અર્થપૂર્ણ બનાવ્યું. એ આપણને સવાલ પૂછવા મજબૂર કરે છે કે જીવનની સફળતા એની લંબાઈમાં છે કે એની ઊંડાઈમાં.
આ નવલકથા આપણને શીખવે છે કે ઇતિહાસ ભૂતકાળમાં સમાઈ જતો નથી, તે પરિવારોની નસોમાં લોહી બનીને વહે છે અને આપણા વર્તમાનને આકાર આપે છે.
અને તે એ પણ દર્શાવે છે કે એ ઇતિહાસના અંધકાર સામે પણ પ્રેમ અને હિંમત જેવા નાના દીવાઓ જીવનને અદ્ભુત બનાવવાની તાકાત ધરાવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.